તરાક ફરવા, મારે ક્યાંય ફરવાની થયો, મને શું વાદે? સુષુપ્તિનું સુખ જો આટલું બધું છે, બધાનો ત્યાગ થઈ જાય અને એની અંદર લેલીન થઈ જાય, તો એના કરતાં તો પરમાત્માની મૂર્તિનું સુખ કોટાન કોટી ગણું છે. એ જ્યારે સામે આવે છે ત્યારે બાકીનું બધું ઓટોમેટિક છૂટી જાય છે, છોડવું પડતું નથી. મહારાજ કહેવો, ભક્ત દેહને મૂક્યા પછી, મહારાજ કહે છે, એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે, પોતાની જેવો કરે છે. કહો જે વાત મહારાજ અંત્યના છેલ્લામાં લખી, અમને ભજી ભજીને અમારા સાધર્મ્યપણાને પામી જાય છે. સારંગપુરના સત્રમાં લખી, જેવા અમને જાણે એવો સ્વયં પોતે થઈ જાય છે. પણ ભક્તો, એની પાછળ એમ નહીં સમજવું કે ભગવાન અને ભક્તનો ભેદ નથી રહેતો, એ ભેદ કોઈ દાડો ટળતો નથી. કેમ થાય છે મહારાજ આગળ બતાવે છે. મહારાજ કહે કે એ મારા જેવો જ થઈ જાય છે, પરંતુ તેમ છતાં હું તો એને અગાધ ને અગાધ જ ભાસું છું. માને એ ગમે તેટલી મોટપને પામે છે તો એના મનમાં એમ જ રહે છે કે ઓહો, હું જેવો મહારાજને માનતો હતો, સમજતો હતો, એવી સામર્થ્ય તો મારામાં આવી, તો મહારાજ તો હજુ કેટલાય મોટા હશે, કેટલાય મોટા હશે. એની મોટપનો એને એન્ડ આવતો, જેટલા જેટલા ભગવાનને સમજતો જાય મોટા, તેટલો તેટલો એ સમર્થ થતો જાય છે. પછી એના હૃદયમાં જ એમ થઈ, આને આંબી હગાય એમ નથી. એટલે એને સ્વામી સેવકનો નાતો રહે, જે મહારાજે અંત્યના સત્સદમાં વચનામૃતમાં પણ વાત બતાવી છે. મહારાજ કે જેમ બ્રહ્માને કહ્યું છે, જે હે બ્રહ્મા, જેવો હું છું ને જેવો મારો મહિમા છે ને જેવા મારા ગુણ ને કર્મ છે, તેવું મારા અનુગ્રહથી તને વિજ્ઞાન થાવ. માને મારી સામર્થ્યનું તને અનુસંધાન બંધાવ. શું કામ મહારાજ આવું કીધું ખબર છે? બ્રહ્માનું સૃષ્ટિ સર્જવાનું કીધું ને પછી કહે કે આ બધી માથાકૂટું કેમ કરું, આ મારથી કેમ થાય? એના મનમાં શું હતું કે હું જરાક આમ તેમ કરું તો જરાક માન આપીને મને હોપે એમ, ન્યા સુધી માન ઘૂસી ગયું છે. પરમાત્માએ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવીને ત્યારે બ્રહ્માને ખબર પડી કે ઓહો હો, આની આટલી બધી મોટપ, અને એ મને આજ્ઞા કરવું નથી પાડતો, ફટકીમ પાડવી જોઈએ અને મંડી પડ્યા. આવી કથા ઘનશ્યામ લીલા મતમાં પણ લખી છે. એકવાર બ્રહ્મા જે આવ્યા ચાર મુખવાળા, એના મનમાં શું હતું ખબર? કે જરાક આ માન લેવા જાઓ. એટલે મહારાજની પાસે આવીને કહે કે મહારાજ, આ બ્રહ્માનું કાર્ય હું સંભાળું છું, પણ હવે હું કંટાળી ગયો છું, માટે હવે તમે બીજાનું સોંપી દો. મહારાજ કે તમે થોડી વાર બેર બેસો, હમણાં હું આવું જ. કે એમ કહીને મહારાજ અંદર ગયા ને ત્યાં આઠ મુખવાળા બ્રહ્મા આવ્યા. એટલે ચાર મુખવાળા બ્રહ્માએ પૂછ્યું, કેમ તમારે આવવાનું થયું? તો કે હમણાં હાવ નવરો બેઠો છું. તે મનમાં એમ સંકલ્પ થયો, ઘનશ્યામ કાંઈ કામ હોપે ને તો લાગી જાવ. હજી આમ જ્યાં વાત કરતા ને તે સોળ મુખવાળા બ્રહ્મા આવ્યા. એને પૂછ્યું, જોકે આઠ મુખ સોળ મુખ એ હકીકત શું, તો મહારાજ એવું એને દેખાડ્યું. સોળ મુખવાળા બ્રહ્મા આવ્યા, એટલે ચાર મુખવાળાએ પૂછ્યું, તમે કેમ આવવું થયું? તો કે હમણાં હાવ નવરો બેઠો છું, કાંઈ કામ ધંધો નથી. કે તે ઘનશ્યામ પાસે વિનંતી કરવા આવ્યો છું, કાંઈ કામ હોપે ને તો સ્વીકારી લો. ત્યાં બત્રી મુખવાળા આવ્યા, પૂછ્યું, તમે કેમ આવ્યા, કેમ આવવું થયું? તો કે હાવ નવરો બેઠો છું. કે ઘનશ્યામ કાંઈ કામ હોપે ને તો કામે લાગી જાઓ. ત્યાં ચોસઠ મુખવાળા આવ્યા અને બધા એક જ એક વાત કીધી કે મેં હાવ નવરા બેઠા છું. એટલે ચાર મુખવાળાને થયું, આને જો હું કહીશ કે હું નવરો, હું કંટાળી ગયો છું ને, તમે કોકને લઈ લો તો હમણાં લઈને બીજાને આપી દે, ભાઈ હાવ નવરો આટા મારીશ. તે ઘનશ્યામની રજા લીધા વિના ભાગી ગયા. સમજાયશ? આ દુનિયામાં એવું હોય, નાના નાના છોકરા બાંધતા હોય ને કે મને મૂકી દે, મને મૂકી દે, આપણે ખેંચી રાખીને મૂકી દે, એની ખબર પાડી દો. પછી મૂકી દે ને પછી આ ઉભા રે એમનો, આજની કાલ તારી વાત એમ કે લે, તે હું કાંઈ નો ખેંચ ખેંચ થતો અત્યારે. એમ બ્રહ્માજીને પણ મનમાં એમ થયું, આ સૃષ્ટિ આખી મારે સર્જવાની, એનો અહંકાર આવ્યો. એટલે પરમાત્માને કઈ કહેવા જવાની એની ઈચ્છા થઈ કે હું નહીં સર્જું. ત્યાં પરમાત્માએ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું અને અદભુત પરમાત્માનો પ્રતાપ દેખાતાની સાથે બ્રહ્માના મનમાં થઈ ગયું, એની સામે પડાય, એ જે કામ હોપી કરવા લાગી જવાય. એવું જે બ્રહ્માને કહ્યું છે તેમજ પોતાના અનન્ય ભક્ત હોય તે સર્વેને ભગવાન એવી પ્રાપ્તિ કરાવે છે. અને જેમ ભગવાન કાળ કર્મને માયા થકી રહિત છે, તેમજ ભગવાનના ભક્ત પણ કાળ કર્મને માયા થકી રહિત થાય છે, નખન ભગવાનની સેવાને વિશે રહે છે, એવી દેહ મૂક્યા કેડે પ્રાપ્તિ થાય છે. દેહ છતે તો કાંઈ પ્રાપ્તિ બહુ દેખાતી નથી, કારણ કે એવા ને એવા અંગ દેખાય, એવા ને એવા હાથ દેખાય, પગ દેખાય, ઉલટાને ગઢા થતા જાય. ભજન કરવાથી આંખમાં તેજ વધતો તોય આપણે કરી રાખત, તેજ વધતું નથી ઘટતું જાય, પછી બેતાળા થઈ જાય આવી જાય, અને હાથે કંપવા મળે, માળા હરકી ફરે નહીં. એટલે આ શરીરમાં કાંઈ સામર્થ્ય અધિક દેખાતી નથી. પણ મહારાજ કે જ્યારે આ શરીરને મૂકે છે ત્યારે કાળ માયા કર્મ થકી એ પર થઈ જાય. જેમ પરમાત્મા માયા થકી પર છે, જેમ માયા પરમાત્માનો સ્પર્શ કરી શકતી નથી, એમ એ ભક્તને પણ માયા સ્પર્શ કરી શકવા માટે સમર્થ રહેતી નથી. પણ ક્યારે? તો કે દેહને મૂક્યા પછી. ભક્તોજી એક વાત સમજે, દેહને મૂક્યા પછી એમ થાય એમ નહીં, પણ અક્ષરધામમાં મુક્તો જેમ એક પરમાત્માના સુખની અંદર જ લેલીન બન્યા છે ભગવાન છે, એને માટે કંઈ જ અધિક નથી, એવી સ્થિતિ અને સતે દેહ જો થઈ જાય, સતે દેહ પણ એને પરમાત્મા સિવાય કોઈ જગ્યાએ હેત ન રહે, તો સતે દેહ પણ એની એવી સ્થિતિ થાય કે એને માયા અડી શકે નહીં, માયાનો સ્પર્શ કરી શકે નહીં. તો માયા કાંઈ ઘૂસતા નથી મારતી, સમજાય છે? આપણા મનમાં થાય માયા કેમ નહીં અડી શકતી હોય, તો કાંઈ ઘૂસતા નથી મરાવતી મારતી. પણ કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન આદિ જે અંતઃશત્રુ છે ને એ ઘૂસતા મારી મારી કરે છે. સતે દેહ એવી સ્થિતિ જો થઈ જાય તો મહારાજ કે કામ, ક્રોધ, લોભ આદિક વિરામ પામી જાય. એટલે દેહને મૂક્યા પછી એને જેમ માયા અડી શકતી નથી, તેમ અહીંયા માયાનું કાર્ય કામ, ક્રોધ, લોભ આદિક એવા ભક્તને અડી શકતું નથી. અને એ ભક્ત માયા થકી સતે દેહ પણ પર થાય છે. પરમાત્માની જ્યારે સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરી, પરમાત્માની આજ્ઞા પાળી અને પરમાત્માનું ખૂબ જ્યારે ભજન કરે છે ત્યારે. મહારાજ કે દેહને મૂક્યા પછી પણ અલૌકિક પ્રાપ્તિ થાય છે, એ જ એ પ્રશ્નનો ઉત્તર છે. ઇતિ વચનામૃતમ મધ્ય પ્રકરણનું 66મું થયું. હવે આપણે વાંચી 67મું. સ્વામિનારાયણ અરે, સ્વામિનારાયણ અરે. આ 66 મને પહેલેથી આવડતા નથી બે આંકડા. મારે ઇન્ડિયા આવું તો ઇંગ્લિશમાં બોલવા પડે, ગમે એમ ખબર નહીં હવે ટીચરની ખામી છે, ગમે એમ ખામી રહી ગઈ કાકા. જેમ દુર્યોધનની જાંગ કાચી રહી ગઈ હતી ને, અને ભીમે ગદામાં ભાંગી ગઈ, અહીં ભાંગી જવાય એવું છે આ બે આંકડામાં. સ્વામિનારાયણ અરે, સ્વામિનારાયણ અરે. સંવત 1881 ને છેલ્લું વચનામૃત, પૂર્ણાહુતિનું વચનામૃત. મહાવદી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચાના દરબારમાં પોતાના અવતારને વિશે ગંગા જળિયા કુવા પાસે ઓટા ઉપર ઢોળિયો ઢળાઈને ગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી, અને પોતાની આગળ સાધુ દકોડ સરોદા લઈને વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ, જે ભગવાનનો ભક્ત હોય તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે, પછી એમાં ને ભગવાનમાં શું અંતરાય રહે છે? જેણે કરીને સ્વામી શિવપણાનો નાતો રહે છે, કેમ જે એ ભગવાનનો ભક્ત છે, તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે અને કાળ કર્મને માયા તેને આવરણે કરીને રહિત છે તેવો જ થાય છે, માટે એમાં શો ભેદ રહે છે? જેણે કરીને સ્વામી શોકપણું રહે છે એ પ્રશ્ન છે. પછી પ્રમંશે જેને જેવું સમજાણું તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે સંતે કહ્યું, જે હે મહારાજ, તમારા પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરશો ત્યારે થશે. શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર એમ છે, જે ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય, જે ભગવાન આટલી સામર્થ્ય યુક્ત છે અને આટલી શોભા યુક્ત છે અને આવા સુખરૂપ છે, એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપ યુક્ત ભગવાનને જાણ્યા છે, તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થ્ય તે ભક્તની પણ તેવી જ થાય છે. તો પણ ભગવાનની સામર્થ્ય અને ભગવાનનું સુંદરપણ ઇત્યાદિ જે પ્રતાપ તે એ ભક્તને ભગવાનની વિશે અતિશય જણાય છે, ત્યારે ભક્ત એમ જાણે છે જે મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો અને સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય અને તેટલું સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે. તો પણ ભગવાનનું ઐશ્વર્ય અને ભગવાનનું સુંદરપણું તે તો અતિશય અપાર દેખાય છે. માટે મારા જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે તો પણ ભગવાન જેવો કોઈ થવાને સમર્થ થતો નથી. શા માટે? જે ભગવાનનો મહિમા ગુણ કર્મ જન્મને સામર્થ્ય તથા સુંદરતા સુખદાયકપણું એ આદિક જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ શારદ બ્રહ્માદિક દેવતા તથા ચાર વેદ એ પામતા નથી અને ભગવાન પોતે પણ પોતાના મહિમાને પાર પામતા નથી. માટે ભગવાન તો સર્વે સામર્થ્ય કરીને અપાર છે અને એ ભગવાનને ભજીને અનંત કોટી વૈષ્ણવ ભગવાન સરખા થયા છે તો પણ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી. જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય તેમાંથી મનુષ્ય પશુ પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીએ તથા પાત્ર ભરી લે તો પણ ઓછું થતું નથી. શા માટે? જે તે સમુદ્ર તો અગાધ છે તેમજ ભગવાનનો મહિમા પણ અતિશય અપાર છે. માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી. તે સારું, જે જે ભગવાનના ભક્ત બ્રહ્મ સ્વરૂપ થયા છે તો પણ ભગવાનના દ્રઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધર્મ્યપણાને પામે છે તો પણ સ્વામી સેવક પણ રહે છે, એ જ એ પ્રશ્નનો ઉત્તર છે. સંતો બધાય બહુ અદભુત વચનામૃત છે. કીર્તન ભક્તિ કરતા હતા, પછી મહારાજ કે કીર્તન ભક્તિ રાખો એમ કરીને મહારાજે પ્રશ્ન કર્યો કે ભગવાનનો ભક્ત તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે, પછી એમાં ભગવાનમાં શું અંતરે રહે છે, જેણે કરીને સ્વામી સેવક પણ નાતો રહે છે, કેમ જે ભગવાનનો ભક્ત છે તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે ને કાળ કર્મ ને માયા તેના આવરણે કરીને રહિત છે તેવો જ થાય છે, માટે એમાં શો ભેદ રહે છે જેણે કરીને સ્વામી સેવકપણાનો નાતો રહે છે? બહુ સરસ પ્રશ્ન છે. આવો જ પ્રશ્ન પ્રથમના 64મા વચનામૃતમાં પૂછાણો છે કે મહારાજ, આત્મા અને અક્ષર એ બે પરમાત્માનું શરીર છે, પરમાત્મા શરીરી છે, પણ સામાન્યપણે આ લોકની અંદર શરીર અને શરીરી માને આ દેહ અને આત્મા એ બંને અંદર વિલક્ષણપણું છે. દેહ કેવો છે? નાશવંત છે, જડ છે, દુઃખરૂપ છે, માયક છે. આત્મા કેવો છે? ચૈતન્યવંતો છે, સુખરૂપ છે, અમાયિક છે. આ શરીર અને શરીરની શરીરની વિશે ભેદ છે એમ પરમાત્માનું શરીર આત્મા ને અક્ષર અને પરમાત્માનું શરીર માને પોતે પરમાત્મા એ બંનેની વિશે ભેદ હોવો જોઈએ, પણ ભેદ તો જણાતો નથી. તે કેમ હશે? અહીંયા પણ એમ જ પ્રશ્ન કર્યો કે અહીંયા જેમ આત્મા ત્રણ ગુણથી પર છે, અક્ષર ત્રણ ગુણથી પર છે, એમ પરમાત્મા ત્રણ ગુણથી પર છે. પરમાત્માને માયા જેમ સ્પર્શ કરી શકતી નથી તેમ આત્માને અક્ષરને કરી શકતી નથી. અહીંયા પણ એવો જ પ્રશ્ન કર્યો કે પરમાત્માનો ભક્ત જ્યારે ધામમાં જાય છે ત્યારે પરમાત્મા જેમ કાળ માયા કર્મથી પર છે એમ ભક્ત પણ પર થઈ જાય છે. જેમ અલૌકિક સુખની અંદર પરમાત્મા રાચે છે એમ ભક્ત પણ એવા સુખની અંદર રાચે છે. તોય પણ ભક્ત ભક્ત છે ને ભગવાન અલગ છે એમ કેમ શક્ય બને? સ્વામી અને સેવકનો નાતો કેમ શક્ય બને? આવો પ્રશ્ન છે. પરમહંસે બધા ભેગા થઈને ઉત્તર કરવાનો પ્રયાસ કર્યો પણ થયો નહીં. ભક્તો, આ વચનામૃત ન લખાણા હોત તો તમે કલ્પના કરો આપણે આવી વાતો સમજી શકત, ન સમજી શકત. એટલા માટે મોટા મોટા સંતો એમ કે સંતો તમે વચનામૃત ભણજો, બીજું ભણવું હોય તો ભણજો, પણ વચનામૃત તો વિશેષ કરીને ભણજો. વચનામૃતનો જે પ્રોફેસર થયો ને પારંગત થયો એને જ્ઞાનાશમાં, ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિમાં, ઉપાસના નિષ્ઠામાં દુનિયાની કોઈ તાકાત નથી પરાસ્ત કરી શકે. પોતાનું મન પણ ન કરે, નતર ઉપરથી બોલ બોલ બહુ કરે, પણ અન્ય ગ્રંથો વાંચ્યા પછી પોતાના હૃદયમાં કંઈક પ્રકારના સંશય ઊભા થાય જે પોતે ન ટાળી શકે. વચનામૃત ગ્રંથ એવો છે સંશયનું નિરાકરણ કરી અને જીવને પરમાત્મા સુધી પહોંચાડી દેનારો ગ્રંથ છે. પરમહંસથી જયારે ઉત્તર ન થયો પછી શ્રીજી મહારાજ એનો ઉત્તર કરવા લાગ્યા. શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એમ છે, જે ભગવાનનો ભક્ત હોય તેને જેવા ભગવાનને જાણ્યા હોય, જે ભગવાન આટલી સામર્થ્યયુક્ત છે ને આટલી શોભાયુક્ત છે અને આવા સ્વરૂપ સુખરૂપ છે, એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપયુક્ત ભગવાનને જાણ્યા છે, તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થ્ય તથા ઐશ્વર્ય ઐશ્વર્ય એ ભક્તની પણ ઐશ્વર્ય એ ભક્તનું પણ તેવી જાતનું થાય છે, જેવા જેવા ભગવાનને સમજતો હોય તે પોતે થઈ જાય છે. તો પણ ભગવાનની સામર્થ્ય ને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિ જે પ્રતાપ તે ભક્તને ભગવાનને વિશે અતિશય જણાય છે, ત્યારે ભક્ત એમ જાણે છે, જે મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો અને સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય તેટલું સુંદરપણું તો મને પણ ભગવાનને આપ્યું. તો પણ ભગવાન ઐશ્વર્ય ને ભગવાનનું સુંદરપણું તે તો અતિશય અપાર દેખાય છે. માટે મારા જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે તો પણ ભગવાન જેવો કોઈ થવાને સમર્થ નથી. ભગવાનને અવલંબન કરીને અનેક પરમાત્માના સાધર્મ્યપણાને પામ્યા છે અને પરમાત્મામાં જેવા જેવા ગુણયુક્ત સમજ્યા, જેવા સામર્થ્યયુક્ત ભક્તે ભગવાનને સમજ્યા, એવા તો એક બેની અનંત કોટી મુક્તો તૈયાર થઈ ગયા. જેવા જેવા ભગવાનને સમજતા ગયા તેવા તેવા થતા ગયા. પણ ભગવાન તો તેવા ને તેવા રહ્યા. જેમ ચિંતામણી હોય ચિંતામણી, એની અંદર વ્યક્તિ જેવું જેવું ચિંતન કરે તેવું તેવું એને ચિંતામણીમાંથી પ્રાપ્ત થાય. તો ચિંતામણી તો હોય એવી ને એવી જ રહે, સમજાય, એમાં કોઈ ભેદ જણાય નહીં. ચિંતામણીમાંથી જેવું જેવું ચિંતન કર્યું એવું જ્યારે પ્રાપ્ત થયું, માનો ધનના ઢગલા થઈ ગયા, તોય પણ એને ધનના ઢગલાનો મહિમા વધારે છે ચિંતામણીનો, સમજાય. ચિંતામણી આટલી જ હોય માનો, અને ધનના ઢગલા કોઠારો ભરાઈ ગયા, તોય પણ મહિમા કોનો વધારે છે ચિંતામણીનો. શું કામ? એ સમજે છે કે આમાંથી જેવું જેવું ચિંતન મેં કર્યું એવું જ મને પ્રાપ્ત થયું, હજી ગમે એટલા ચિંતન કરશે એ બધું પ્રાપ્ત થશે, પણ આ ધનના ઢગલામાંથી આવું વધવાનું નથી. એમ મુક્ત વિચારે છે કે અમે જેવા જેવા સંકલ્પ કર્યા એવી સ્થિતિ તો પરમાત્માએ અમને આપી દીધી, અને પરમાત્મા તેવાને એવા અગાધ જ છે. અને એ મુક્ત જે તૈયાર થયા છે એવા કદાચ કોટાન કોટી મુક્તો ભેગા થાય અને આવા બીજા ભગવાન તૈયાર કરવા થાય તો એ ભગવાનનો તૈયાર થાય, સમજાય. અનંત કોટી મુક્તો ભેળા થાય તો એવા ભગવાન તૈયાર ન થાય, એવા એક ભગવાન અનંત કોટી મુક્તોને ઉભા કરી શકે છે. માટે મહારાજ કે મુક્તોને અગાધપણું રહે છે કે પરમાત્મા અપાર છે, અપાર છે, એનો મહિમા ઘટતો જેવા જેવા પોતે સમજે તેવો તેવો સ્વયં થઈ જાય છે. માટે મારા જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે તો પણ ભગવાન જેવો કોઈ થવાને સમર્થ થતો નથી. શા માટે? જે ભગવાનનો મહિમા ગુણ કર્મ જન્મને સામર્થ્યતા સુંદરતા સુખદાયક પણ એ આદિ જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ શારદ બ્રહ્માદિક દેવતા તથા ચાર વેદ એ પામતા નથી, અને ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. શેષ શારદા આદિક બિચારા ગાય ગાય થાકી ગયા, નિગમ નીતિ નીતિ કરીને વિરામ પામી ગયા, તોય પણ પરમાત્મા કેવા છે, કેટલી સામર્થ્યયુક્ત છે એવું સ્પષ્ટ વર્ણન કરી શક્યા નહીં. ભગવાન પણ પોતાની સામર્થ્યને પાર પામતા નથી. ભક્તજનો, અહીંયા જેમ શબ્દ છે એવો જો વિચાર કરશું કે પરમાત્મા પોતાની સામર્થ્યને પાર પામતા નથી, તેનો મતલબ એમ થશે કે પરમાત્મા જેવા છે એના કરતાં એની સામર્થ્ય મહાન છે, સમજાય. બાધા આવશે કે ભગવાન જેવા છે એના કરતા એ કારણ જેટલું મહાન છે એના કરતા એનું કાર્ય વધારે મહાન છે. તો આપણા મનમાં થાય તો કેમ લખ્યું છે? એનો મતલબ તો પરમાત્માની મોટપ દેખાડવા માટે લખ્યું છે કે પરમાત્માના મહિમાને પરમાત્મા પાર પામતા નથી. એ તો કેવળ એ મહિમા સમજાવવા માટે લખ્યું છે, બાકી એવું કોઈ કારણ નથી કે પરમાત્મા પોતાના મહિમાને પાર ન પામે. કેવી રીતે? તો આ લોકોની અંદર કોઈ બહુ મોટો ધનાઢ્ય માણસ હોય એ પછી એમ કે મારી પાસે કેટલી મિલકત એની મને ખબરે નથી, આટલી મિલકત છે. એ ભલે બોલતો હોય પણ બધી ખબર હોય, સમજાય, ભલે મોઢે કરીને બોલે. કદાચ 50 મિલિયન પાઉન્ડની એની પાસે મિલકત હોય તેને ખબર જ હોય કે મારી પાસે આટલી મિલકત છે, પણ એ બોલે ખરો? એ બોલે ખરો કે મારી સામર્થ્યનું પાર પામું તેમ? તેમ પરમાત્મા બોલ્યા છે, પણ એનો મતલબ એમ નથી ભગવાન પોતાની સામર્થ્યને પાર પામી ન શકે. કારણ કે સામર્થ્ય પોતાની પ્રગટ કરેલી છે, સમજાય, પોતાની પ્રગટ કરેલી સામર્થ્ય છે. એટલે એની સામર્થ્ય પરમાત્માનું કાર્ય છે અને સ્વયં જે પરમાત્મા છે એનું કારણ છે, માટે કારણ કરતાં કાર્ય કોઈ દી મહાન હોય નહીં. આ વાત બહુ સ્પષ્ટ ભગવાનના ભક્તો સમજી રાખે. પણ અહીંયા મારે શબ્દ જે વાપર્યો એ તો એની મોટપ જે પરમાત્માની છે એ દેખાડવા માટે વાપર્યો છે. અને ભગવાનને ભજીને અનંત કોટી વૈષ્ણવ ભગવાન સરખા થયા છે. વૈષ્ણવ એટલે ભક્ત, વૈષ્ણવનો બીજો અર્થ થાય ભક્ત. અનેક ભક્તો એ પરમાત્માનું ભજન કરી કરી ભગવાન સમકક્ષ થયા, તો પણ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી. જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય તેમાંથી મનુષ્ય પશુ પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીવે તથા પાત્ર ભરી લે તો પણ ઓછું થતું નથી. શા માટે? જે તે સમુદ્ર તો અગાધ છે, તેમજ ભગવાનનો મહિમા પણ અતિશય અપાર છે, માટે કોઈ રીતે કરીને વધે ઘટેવો નથી. તે સારું, જે જે ભગવાનના ભક્ત બ્રહ્મ સ્વરૂપ થયા છે તો પણ ભગવાનના દ્રઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે. મહારાજ કે જેમ મીઠા જળનો સમુદ્ર હોય એની અંદર કેટલાય પાણી પીવે, કેટલાય પાણી પીવે અને પી પીને તૃપ્ત થઈ જાય, પણ સમુદ્ર એમનો મરે એટલે શું સંકલ્પ થાય, ઓહો આની અંદર કેટલું પાણી છે, કેટલું પાણી છે, એનો માપ નીકળતો નથી. પછી એને સમુદ્રનો બહુ મહિમા સમજાય છે. એમ ભક્ત પણ જેવા ભગવાનને સમજે એટલી સામર્થ્ય યુક્ત થાય છે, તેમ છતાંય ભગવાનમાં લેશ માત્ર ન્યૂનતા નથી આવતી. એટલે એને પરમાત્મા વિશે અહોભાવ રહે છે કે એના જેવા તો એક જ છે, એના જેવું કોઈ નથી, એટલે પોતે એનો દાસ બનીને વર્તે છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધર્મ્યપણાને પામે છે તો પણ સ્વામી શિવપણું રહે છે, એ જ એ પ્રશ્નનો ઉત્તર છે. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 66મું, કેટલામું? 66મું, એ જે હોય તે એ પૂરું થયું. એની સાથે મધ્યમ પ્રકરણ પણ પૂર્ણ થાય છે. આ જગ્યાએ મધ્ય પ્રકરણની કથા સમાપ્ત, એની સાથે કથાની પૂર્ણાહુતિ પણ આપણે જાહેર કરીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજની જય. આપણે 2 મિનિટ શાંતિ જાળવશું. વાલા ભક્તો, 7 દિવસથી અદ્ભુત વચનામૃતની કથા આપણે સાંભળતા હતા. બુદ્ધિ બળે તો સમજી શકાય એમ પણ નથી, સમજાવી શકાય તેમ પણ નથી. આ 7 દિવસથી જે કથા આપણે સાંભળી અને મેં જે સંભળાવી એની પાછળ ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપા, પૂજ્યપાદ આચાર્ય મહારાજ લાલ મહારાજ એમનો સંપૂર્ણ અમારા ઉપર રાજીપો, ગુરુકૃપા, સર્વે સંતો અને ભક્તો એનો અમારી વિશે જે દિવ્ય ભાવ, એને કારણે આ કથા કહી શક્યા છીએ. વાલા ભક્તજનો, મેં તમને સવારે એક વાત યાદ અપાવી હતી કે ખાલી કથા કહેશું ને સાંભળશું એટલું જ રાખશું તો બેમાંથી એકીનું કાંઈ નહીં થાય. કુશળ કુરુભાઈ કીધું બ્રાહ્મણને, આમને આમ તું કથા વાંચી વાંચીને મરી જાય ને હું સાંભળી સાંભળીને મરી જઈશ તો બેમાંથી એકીને ભગવાન નહીં મળે. એમ કેવળ વાંચવાથી સાંભળવાથી કોઈ આપણું કાર્ય નહીં સરે. 2 દાડા તમે વાહ વાહ કરશો, સ્વામી બહુ સારી કથા કરી, અને અમે વાહ વાહ કરીશું. ઘણા ભક્તો સાંભળવા આવતા હતા પણ પછી પાછું હતું ત્યાં ત્યાં જતું રહેવાશે. માટે ભગવાનના ભક્તો, આપણી આ 5મી કથા હતી અહીંયા. આ કથામાંથી જો તમને સારું ખરેખર કંઈ લાગ્યું જ હોય, મારેની આજ્ઞા છે કથા સાંભળ્યા પછી દક્ષિણા આપવી, તો આજે અમે તમારી પાસે છેલ્લી કથા છે, કાલે તો અહીંયાથી અમે હેરો જતા રહેવાના છીએ. અને આ વર્ષમાં હવે 20 જણ આવવાના પણ નથી, આ છેલ્લો દિવસ છે. તો તમારી પાસે માગીએ છીએ કે 5 કથાની ફળશ્રુતિમાં વાલા ભક્તો તમે એવું કોઈક નિયમ લેજો, આજથી એવું દ્રઢ નિયમ લેજો, ભલે નાનું લો તમને યોગ્ય લાગે એવું લેજો, પણ જિંદગી પર્યંત નિયમને નિભાવજો. એમ નિયમમાં સર્વપ્રથમ તો મહારાજની જે નિષ્ઠા તમને દ્રઢ થયો સર્વોપરી, એવું નિયમ રાખજો, એ નિષ્ઠામાં કોઈ દાડો ફેર ન પડે. 2 નંબરમાં આવા મોટા મહારાજ મળ્યા પછી પણ આ દુનિયાનો કોઈ કુસંગ ડી ગયો હોય, કોઈ ફેલ આવી ગયો હોય, કોઈ હેબિટ આવી ગઈ હોય, ક્યારેક કાયમ ન પીવાતો હોય પણ ક્યારેક ક્યારેક મિત્રોની સોબતે દારૂ પીવાય જવાતો હોય, ક્યારેક અખાદ્ય વસ્તુ ખવાઈ જતી હોય, ક્યારેક સિગારેટ પીવાઈ જતી હોય, તો આજે તમામ ભક્તોને અમે અનુરોધ કરીએ છીએ, તેમ નિયમ લેજો, આજથી અમે નહીં પીએ. પૂજા ન કરતા હોય તો નક્કી કરજો, આજથી રેગ્યુલર પૂજા કરશું, તિલક ચાંદલે સહિત પૂજા કરશું. મંદિર ન આવતા હોય તો મંદિરે આવવાનું નિયમ લેજો. અને ભક્તો શક્ય હોય તો કાગળમાં ચિઠ્ઠી લખી નામ એડ્રેસ અમને આપજો, અમે તમને 2 મહિને 4 મહિને ક્યારેક પણ પત્ર લખશું કે તમે જે નિયમ લીધું છે એનું તમને કાયમ બળ મળતું રહે, અને આ નિયમ જે તમે લીધું એ જિંદગી પર્યંત તમારું જળવાઈ રહે. ભગવાન સ્વામિનારાયણ આપણા બેયના ઉપર રાજી થાય કે મારા સંતોને મારા ભક્તો ઠીક કરી રહ્યા છે. પણ કોઈ કોઈ ભક્તોને મારી પાસે એડ્રેસ એની જ્યારે પત્ર આવતો હોય, એવા ભક્તો જો નિયમ લઈને કાપલી આપે તો લખી નાખે કે મારી ઘેરે પત્ર આવે છે એટલે મારે ડબલ ન લખાય. પણ ભક્તો નિયમ જરૂર ને જરૂર લેજો, આ નિયમને કાયમ માટે જાળવજો. ખરેખર વિસ્ડન મંદિરની અંદર આ 5 પારણ કરવાનો જે અમને મોકો મળ્યો, ભગવાન સ્વામિનારાયણનો અમે પ્રથમ આભાર માનીએ છીએ. 5-5 કથા સુધી ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ ઓળખાવાનો અમને ચાન્સ મળ્યો, ભગવાન શ્રીહરિની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરાવવાનો અમને ચાન્સ મળ્યો, માટે પહેલો આભાર તો ભગવાન શ્રીહરિનો છે. બીજા નંબરમાં અહીંના કાર્યકર્તાઓએ પૂજ્યપાદ મહારાજશ્રીના આજ્ઞાપત્રને આવકારી અને અમને આ કથા કહેવા માટે આવકાર્યા, એ બદલ બધા જ કાર્યકર્તાનો હૃદયથી અમે ભક્તોજનો ખરેખર કહું હૃદયથી ખૂબ આભાર માન્યા છે. અને સાથે સાથે એટલા પ્રેમથી સંતોને આ 1.5 મહિનો થયો, 5 વીક ઉપરાંત એકાદ વીક રોકાણ, 1.5 મહિના સુધી એટલા પ્રેમથી રાખ્યા છે. અમને સરદાર ભૂલાઈ દીધું, આટલા પ્રેમથી કાર્યકર્તાઓ રાખ્યા છે. અને અમારા 2 પૂજારી દાદાનો પ્રેમ, કાનજી દાદા અને પ્રબુદ્ધભાઈ, એ ક્યારેક ક્યારેક તો એ સત્સંગ કરવા અમે ચડી જાય તો પછી નક્કી ન રહે કેટલા વાગી જાય, એવો જે એમનો નિર્મળ પ્રેમ સંતોની પ્રત્યેની ભાવના, અને સંત અસંતને ઓળખવાની એની આંખ, એની પાસે દ્રષ્ટિ છે, એ બદલ એનો પણ હૃદયથી અમે આભાર માનીએ છીએ. કે ખરેખર ભગવાન શ્રી હરિની સેવામાં જેવા પૂજારી હોવા જોઈએ એવા પૂજારી તમે રાખ્યા છે, જેથી કરીને શ્રીજી મહારાજ તમારા બધા એના ઉપર ખૂબ જ રાજી થતા હશે. 5-5 વીકથી તમે પણ તમારો કિંમતી સમય કાઢી કાઢી અને કથા સાંભળવા માટે આવ્યા છો, માટે તમારો પણ અમે હૃદયથી આભાર માનીએ છીએ. ઉપરાંત યજમાન પરિવારે આવો મોટો ખર્ચ કરી કરી અને વારંવાર કથાનું બિરુદ ઝડપ્યું, એ મારે અત્યારે જે યજમાન છે એમણે તો આ બીજી કથાનું બિરુદ ઝડપ્યું. પહેલી સત્સંગ જીવનની રામભાઈ એમના પતિદેવ ગોવિંદભાઈના મોક્ષાર્થે પ્રથમ પારણ રાખી હતી, અને આ પણ એમના જ ભાઈ વાલજીભાઈ અને એના પિતાશ્રી અને બંને ભાઈઓ એમણે મળી અને સુંદર આયોજન કર્યું વચનામૃતનું, માટે હૃદયથી અમે કહીએ છીએ મહારાજ એના પર ખૂબ જ રાજી થયા છે. કારણ કે એ અવલંબને અમે અમને મહારાજનું સ્વરૂપ સમજાવવાનો મોકો મળ્યો, મહારાજ કે એમાં અમારો ખૂબ જ રાજીપો છે. અંતમાં ભક્તજનો તમારા તમામની પાસે, તમામ સંતો ભક્તોની પાસે અમે એવી માગણી કરીએ છીએ, તમે સર્વે ભક્તો અને સંતો અમારા વતી વારંવાર ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરજો, આ રંકને મળેલું રતન એમને જળવાઈ રહે. કારણ કે ભક્તજનો માયા બહુ ખેલાડી છે, ક્યારે કોને ગૂથું ખવડાવી દે કાંઈ નક્કી નહીં. આપ સર્વે સંતો અને ભક્તો અમારા વતી મહારાજને પ્રાર્થના કરજો, અમારી અંદર માયા પ્રવેશ ન કરે, જિંદગી પર્યંત અમે ભગવાન સ્વામિનારાયણને રીઝવવા માટે એમના સ્થાપિત આચાર્ય મહારાજ, એમના દીક્ષિત સંતો ભક્તો એમને રીઝવવા માટે અમે અમારી જિંદગીને કુરબાન કરીએ, એવી તમે સર્વે સંતો ભક્તો અમારા વતી ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં વારંવાર પ્રાર્થના કરજો. અમારી પાસે જે છે એ તમને આપીને ભગવાન સ્વામિનારાયણને અને સર્વે સંતો ભક્તોને અમે રાજી કરી શકીએ, આટલું તમારી બધાની પાછળ અમે 2 હાથ જોડીને માંગણી કરીએ છીએ. ઉપરાંત અમે બહુ રોકાણા છીએ 1.5 માસ સુધી, ક્યારેક ભક્તો કઠણ વચન કહેવાઈ ગયું હશે, કોઈને આ જીભ છે સમજ્યા, કોઈને કઠણ વચન કહેવાઈ ગયું હશે, કોઈ ભક્તોનું હૃદય કદાચ દુભાણું હોય, તો બધા જ ભક્તોની પાસે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ, અમને નાના સાધુ સમજી ક્ષમા આપજો. આપ સર્વે ભક્તો અમારા ઉપર રાજી રહેજો, કે જેથી કરીને ભગવાન સ્વામિનારાયણ અમારા ઉપર ખૂબ ખૂબ રાજી રહે. અને તમે જ્યારે ઇન્ડિયા આવો ત્યારે અમે 1.5 મહિનો તમે ડાયરી રહ્યા છીએ, તો અમે જેમ તમારી જ્યારે રહ્યા તેમ તમે અમારી જ્યારે રહેવા આવજો. સરદારની અંદર ઇન્ડિયા જ્યારે આવો ત્યારે જરૂર આવજો. સરદાર રાજકોટથી ભાવનગર હાઈવે ઉપર, રાજકોટથી ગઢપુર જતા 28 કિલોમીટર ઉપર હાઈવે ઉપરનું જ આ ધામ છે, જ્યાં મારા 4 મહિના રોકાળ એવું ધામ છે, ત્યાં આ બધા સંતો રહે છે. તો અવશ્યપણે જ્યારે ઇન્ડિયા આવવાનું થાય ત્યારે આવજો એવી તમારી પાસે માંગણી કરીએ છીએ. ત્યાં ઉતારા પાણીની બધી વ્યવસ્થા છે, અને સમય મળે ને તો આવો ને તો ભાગમ ભાગી નહીં આવતા, કલાક બે કલાક, દિવસ બે દિવસ રોકાવાય અને સત્સંગ થાય એવો સમય લઈને આવજો તો વિશેષ કરીને રાજી થઈશું, ને તો દર્શન કરવા તો આવજો જ. એટલું કહી અને અમે મારી વાણીને અહીંયા વિરામ આપીએ છીએ. આવતીકાલથી હેરો જેમને નજીક થતું એ ભક્તો હેરોની અંદર સત્સંગ સભાનો લાભ લેવા માટે આવી શકશે. ત્યાર પછી એક વીક ઇસ્ટ લંડન સંતો છે, અને ત્યાર પછીનો વીક કાર્ડિફની અંદર વચનામૃતની પારાયણ છે ત્યાં સંતો છે. ત્યાર પછીનો વીક ઓલ્ડહામ, ત્યાં પણ વચનામૃતની જ પારાયણ છે, ત્યાં સંતો જશે. અને છેલ્લો વીક વુલવિચની અંદર શિક્ષાપત્રી ભાષ્યની પારાયણ મેં જાહેર કરી છે, પણ એ લોકો હજી અમને કીધું બે દી પછી જવાબ આપશું, એટલે કદાચ કથામાં ચેન્જીસ કરે. કથા ફાઇનલ છે, છેલ્લી કથા ત્યાં છે. અને 1/7 રોજ કથાની પૂર્ણાહુતિ કરી નિમિ એકાદશી 12 દિવસે, એટલે 2/7 રોજ સંતો અહીંયા ઇંગ્લેન્ડમાંથી ઇન્ડિયા જવા માટે નીકળશે. ત્યાં સુધીનો ઇંગ્લેન્ડની અંદર અમારો કાર્યક્રમ છે, પણ આ મંદિરમાં આજે જ વિદાય સમારંભ તમે સમજી લો તો ચાલે, કારણ કે કાલે ઠાકોરજી માંડીને સંતો અહીંયાથી હેરો જશે. હવે અહીંયા કથાને આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી નર નારાયણ દેવ, શ્રી લક્ષ્મી નારાયણ દેવ,
શ્રીધરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે સહ.
બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા,
બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા,
બાળ સ્નેહી રે મોહન 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 મુજને ગમતા,
બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા,
મથુરા જઈ મોઘા થઈ બેઠા,
મથુરા જઈ મોઘા થઈ બેઠા,
પેલા તો ભેળા ભમતા રે મોહન 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 મુજને ગમતા,
બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા.
આજ તો અમને આજ તો અમને દર્શન દુર્લભ,
આજ તો અમને દર્શન દુર્લભ,
આજ તો આજ તો આજ તો અમને દર્શન દુર્લભ,
આજ પાયા મને દર્શન દુર્લભ,
જોડે બેસી ને હો જોડે બેસી ને હી तारे मोहन 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 मुझने दम तार
मोहन मुझने गमता आनंद मुक्तानंद मोहन नीलीला
मुक्तानंद मोहन नीलीला
मुक्तानंद मोहन नीलीला
मुक्तानंद मोहन नीलीला
राक्तशीलने राक्तशीलने समतारे मोहन मुझने गमता
बालसने हे रे मोहन मुझने गमता बालसने हे रे
गाए
मोहन मुझने गमता बालसने हे रे मोहन मुझने गमता बालसने हे रे
बालसने हे मोहन मुझने गमता मोहन मुझने गमता
स्वामी नारायण नारायण नारायण
स्वामी नारायण नारायण नारायण
स्वामी नारायण स्वामी नारायण
स्वामी नारायण स्वामी नारायण
स्वामी नारायण स्वामी नारायण
स्वामी नारायण स्वामी नारायण
स्वामी नारायण नारायण नारायण
स्वामी नारायण
स्वामी नारायण સ્વામી નારાયણ નારાયણ